மகாதேவியா கோக்ஷிரத்னம் ஷட்கஜேதரவாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிருத் ஆச்சார் சொன்ன பே மும்பை பாதர்வாசு சாத் சோம்வார் 1948. உதய் ஜோயினே உதாஸ்பணு பஸ்ஸோனை ஸ்வஸ்தி ஸ்ரீ சைலா சுபஸ்தானே ஸ்தித் முமுக்ஷு ஜன்னே பரம் ஹிதஸ்வி சர்வ ஜீவ் பிரத்யே பரமார்த்த கருணா திருஷ்டி சே ஜேனி இவா நிஷ்காம் பக்திமான் ஸ்ரீ சுபாக் பிரத்யே ஸ்ரீ மோகமயி ஸ்தானே தி நான் நிஷ்காம் வினயபூர்வக் யதாயோக்ய பிராப்தாய் சன்சார் பஜவானா ஆரம்ப கார்த்தி தே ஆஜ் தின் பர்யந்த் தம பிரத்யே ஜே கை அவினை அபக்தி அனை அபராத் ஆதி தோஷ் உபயோகபூர்வக் கே அனுபயோகி தயா ஹோய் தே சர்வ அத்தியந்த நம்ரபணே க்ஷமாவும் சு. ஸ்ரீ தீர்த்தங்கரே ஜெனே முக்கிய எவும் தர்ம பர்வ கணவானு யோக்ய கணியும் சு எவி சம்வத்சரி ஆ வர்ஷ சம்பந்தி வியதீத் தை કોઈપણ જીવ પ્રત્યે કોઈપણ પ્રકારે કોઈપણ કાળને વિશે અત્યંત અલ્પ પણ દોષ કરવો યોગ્ય નથી એવી વાત જેને પરમોત્કૃષ્ટપણે નિર્ધાર થઈ છે એવા આ ચિત્તને નમસ્કાર કરીએ છીએ અને તે જ વાક્ય માત્ર સ્મરણ યોગ્ય એવા તમને લખ્યું છે કે જે વાક્ય નિશંકપણે તમે જાણો છો. પરમ ઉપકારી એવા સૌભાગભાઈ ઉપરનો આ પત્ર છે. કૃપાળુદેવે સૌભાગભાઈને જે વિશેષણ લખ્યા છે કે મુમુક્ષુ જનને પરમ હિતસ્વી, સૌભાગભાઈએ મુમુક્ષુ જીવો ઉપર કેટલો બધો ઉપકાર કર્યો છે કે મુમુક્ષુના જે પ્રશ્નો છે, મુમુક્ષુની જે મૂંઝવણ છે, એ બધી પોતે પોતાની ભાષામાં પરમ કૃપાળુ દેવ પાસે રજૂ કરી અને એમનો જે પોતાનો પરમ કૃપાળુ દેવ પ્રત્યે ભક્તિનો નાતો હતો એના કારણે કૃપાળુદેવ પાસેથી સમાધાન મેળવ્યું. અન્ય લોકો કદાચ કરી શક્યા હોત કે કેમ એ વાતને બાજુ ઉપર મૂકીએ, પણ સૌભાગભાઈએ આટલા બધા પત્રો લખી અને સંખ્યાબંધ પ્રશ્નો, સાધક અવસ્થાના પ્રશ્નો, સાધનાના પ્રશ્નો, તત્વજ્ઞાન જેટલું પ્રયોજનભૂત છે એટલું જ, કોઈ ભેદ પ્રભેદ, કોઈ નય નિક્ષેપ, કોઈ ભાવભંગીમાં આવી કોઈ વાતની અંદર આ પુરુષો કોઈ પડ્યા જ નથી. જીવને પ્રયોજનભૂત શું, ઉપકારી શું, અને રોજબરોજની જે આત્માને ઓળખવાની, આત્માને આરાધવાની અને આત્માને પ્રાપ્ત કરવાની જે સાધના કરવાની છે એમાં મતલબની વાત શું છે. કાળ ટૂંકો છે, આયુષ્ય અલ્પ છે, પુરુષાર્થ મંદ છે અને કર્મોનું બાહુલ્ય છે, તે સમયે શું વધારે વાત કરવી. તો જે ટૂંકા કાળમાં જે લક્ષ્યની પ્રાપ્તિ કરવી છે એ લક્ષ્ય આધારિત પુરુષાર્થ બને એટલા માટે સૌભાગભાઈએ મુમુક્ષુના આવા પ્રશ્નો કૃપાળુ દેવ પાસે નિસંકોચ વારંવાર મૂક્યા છે. મુમુક્ષુ જનને પરમ હિતસ્વી, મુમુક્ષુનું હિત કર્યું કોક સૌભાગભાઈએ, શું હિત કરવાનું છે? આર્થિક હિત કરવાનું છે કે પારમાર્થિક હિત કરવાનું છે? પારમાર્થિક. અને સર્વજીવ પ્રત્યે પરમાર્થ કરુણા દ્રષ્ટિ છે જેની, સૌભાગનું બીજું વિશેષણ કે સર્વજીવો પ્રત્યે એમની પરમાર્થ કરુણા દ્રષ્ટિ, જગતના જેવો પરમાર્થને પામે જે પરમાર્થ કરુણા, એ વિતરાગોના સંપ્રદાયનું લક્ષણ 430માં કૃપાળુદેવે કહ્યું છે કે જગતનો પ્રત્યેક જીવ પોતાના આત્માની ઓળખાણ પામે, સમાધિમાં પામે, અસમાધિમાં ન હો, આત્મ અવસ્થામાં હો, જે જ્ઞાનથી આત્મા આત્મસ્થ રહે એવું જ્ઞાન સર્વ જીવોને પ્રાપ્ત હો. આવી જે કરુણા છે એ કરુણાનું સ્વરૂપ એ પરમાર્થ કરુણા છે. બધા જીવો ખાઈ પીને સુખી રહે, મોજ મજા કરે અને ખાધું પીધું રાજ કર્યું, એ વ્યવહારિક કરુણા છે. પરંતુ બધા જ જીવો આ સંસારના ભવચક્રનો અંત કરે અને પોતાના આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરી અને અનંત અવ્યાબાધ સુખના સ્વરૂપમાં સ્થિર થાય. આ પરમાર્થ કરુણા છે. તીર્થંકરોની આ પરમાર્થ કરુણા છે. સવિ જીવ કરો શાસન રસે. અને પરમાર્થ કરુણાને કારણે સર્વજ્ઞતા પ્રાપ્ત થયા પછી પણ તીર્થંકરની દેશના એમનું બોધિદાન અખંડપણે આ જગતના જીવો માટે વહ્યા જ કરે છે. એનું પ્રયોજન હોય તો જગતના જીવો છે. એણે પોતાને જે પ્રાપ્ત કરવાનું હતું તે પ્રાપ્ત થઈ ગયું છે. હવે કશું બાકી નથી. જેની અનંત ચતુષ્ટય પ્રગટ થયા છે, આત્માને આવરણ કરનાર એક પણ કર્મનો દડિયો જેની પાસે રહ્યો નથી, એવા કેવડીને સર્વજ્ઞને જીનને હવે શું મેળવવાનું છે? પરંતુ જગતના જીવોનું કલ્યાણ એને અર્થે થઈ અને એમનું વિચરણ, એમનો ઉપદેશ, એમનો બોધ એમની દેશના એ ચાલુ હોય છે. સર્વ જીવ પ્રત્યે પરમાર્થ કરુણા દ્રષ્ટિ આ સંતનું લક્ષણ છે. જગતના જીવો પ્રત્યે પરમાર્થ કરુણા વહેવી એ અંતરનું સંતત્વ છે. આ સંતની દ્રષ્ટિ છે. પોતે તો શાંતિ પામે, જગત જીવોની શાંતિ પમાડે, આ સંત છે. એવા નિષ્કામ ભક્તિમાન શ્રી સુભાગ પ્રત્યે, સુભાગ તો પાછા નિષ્કામ છે, આ બધું કરવા છતાં કોઈ બદલાની અપેક્ષા નથી અને ભક્તિમાન છે. સત્પુરુષો પ્રત્યેની જેની ભક્તિ અખંડપણે વહાર કરે છે, મોહમય સ્થાનેથી એના નિષ્કામ વિનયપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. કૃપાળુ દેવ પણ એમને વંદના કરે છે કે વિનયપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. ભાદરવા સુદ સાતમનો પત્ર છે એટલે ચોથની સંવત્સરી પૂરી થઈ છે, પાંચમની જે હોય તે. સંસાર ભજવાના આરંભકાળથી તે આજ દિન પર્યંત તમ પ્રત્યે જે કંઈ અવિનય, અભક્તિ અને અપરાધાદિ દોષ ઉપયોગપૂર્વક કે અનુપયોગે થયા હોય તે સર્વ અત્યંત નમ્રપણે ક્ષમાવું છું. અહીંયા ક્ષમાપણમાં એક શબ્દ આવ્યો, સંસાર ભજવાના આરંભકાળથી આજ દિન પર્યંત. સામાન્ય આપણે સંવત્સરી દરમિયાન કંઈ થયું હોય તો બરાબર છે, એ સિવાયનું હોય તો હજી ઊભું છે. જ્ઞાનીની દ્રષ્ટિ છે કે અમે સંસાર ભજવાના આરંભકાળથી, સંસાર ભજવાનો આરંભકાળ કયો? અનાદિ, એની કોઈ આદિ નથી. તો આરંભકાળ અનાદિ છે, ત્યારથી માંડીને આજ સુધી સંસાર ભજીએ એટલે કોઈ જીવ પ્રત્યે અવિનય થાય, અભક્તિ થાય, અપરાધ થાય, ઉપયોગથી પણ થાય અને અનુપયોગથી પણ થાય. અનુપયોગથી પણ થાય, આપણે ખ્યાલ ન આવે તો પણ એમાં કોઈ જીવની આપણી કૃતિમાં, આપણા વ્યવહારમાં કોઈ જીવની ત્યાં અભક્તિ થતી હોય, અપરાધ થતો હોય એવું પણ બને છે. કેમ કે સંસારનું પ્રયોજન સિદ્ધ કરવું છે એટલે સંસારનું પ્રયોજન એ કોઈને કોઈ પ્રકારે કોઈ જીવના સુખ ઉપર ક્યાંક ને ક્યાંક અવરોધ અને અંતરાય આપણાથી જાણ્યા અજાણે પણ થઈ જતી હોય છે. તો એનું અત્યંત નમ્રપણે હું ક્ષમાવું છું. તો એમની સાથેની ક્ષમાપના જે મૂકે છે એ ક્ષમાપનાનો અર્થ કે અવિનય, અભક્તિ અને અપરાધ, અવિનય કંઈ થયો હોય, તમારું જે પ્રકારનું બહુમાન થવું જોઈએ, કરવું જોઈએ, તમારા પ્રત્યે જે અમારે ભાવ લાવવો જોઈએ, એમાંથી કંઈ નીચો ભાવ થાય એ પણ અવિનય કહેવાય. અને અભક્તિ કે તમારી દશા પ્રત્યે જે ભક્તિભાવ જોઈએ તે ભક્તિભાવ ન થવો એ પણ એક અપરાધ છે. અને બીજા નાના મોટા આવા કોઈ અપરાધ થયા હોય એવા દોષ છે આ બધા. જીવના દોષ, અવિનય, અભક્તિ અને અપરાધ આ જીવના દોષ છે. એ દોષની ક્ષમાપના એ સંવત્સરીનું ક્ષમાપના છે. શ્રી તીર્થંકરે જેને મુખ્ય એવું ધર્મપર્વ ગણવાનું યોગ્ય ગણ્યું છે એવી સંવત્સરી આ વર્ષ સંબંધી વ્યતીત થઈ. સંવત્સરીનું મહાત્મ્ય કૃપાળુ દેવ તીર્થંકરનો હવાલો આપીને કહે છે કે તીર્થંકરે જેને મુખ્ય એવું ધર્મપર્વ ગણવાનું યોગ્ય ગણ્યું છે. પર્વ તો અનેક છે અને એમાં આ દેશની આધ્યાત્મ સંસ્કૃતિ એટલી બધી જબરજસ્ત, હજારો વર્ષોની પરંપરા છે કે કોઈ દિવસ એવો નથી કે જેથી કોઈને ને કોઈને એવા સત્પુરુષનું જન્મ કલ્યાણક, કોઈનું દીક્ષા કલ્યાણક, કોઈનું જ્ઞાન કલ્યાણક, કોઈનું નિર્વાણ કલ્યાણક, જૈનમાં અજૈનમાં એવો કોઈ દિવસ નથી, ભારતના પંચાંગમાં એવો કોઈ દિવસ નથી કે જે દિવસે કંઈ ને કંઈ આ પ્રકારની દિવ્ય આધ્યાત્મિક વિભૂતિઓનો કોઈનો કોઈ પ્રસંગ ન હોય. તો કયો દિવસ અમારે મહત્વનો ગણવો? બધા જ દિવસો. હજારો વર્ષોની જેની આધ્યાત્મિક સંસ્કૃતિ છે અને ઋષિ મુનિઓની પરંપરા જે સમાજની અંદર છે, ત્યાગી વૈરાગ્યોની પરંપરા જે સમાજમાં છે, તીર્થંકરો કેવડીઓની પરંપરા જે સમાજમાં છે, એમાં તો પ્રતિદિન જેમ પ્રત્યેક કયો સમય પવિત્ર અને અપવિત્ર ગણવો હોય તો પ્રત્યેક સમયે 108 સિદ્ધ થાય. હવે એક સમયે જો 108 સિદ્ધ થતા હોય તો દિવસની ક્યાં વાત કરવી? પ્રત્યેક દિવસ એ પર્વ છે, પ્રત્યેક દિવસ એ પર્વ છે. છતાં તીર્થંકરે સર્વ પર્વોમાં સર્વથી અધિક એવું મહત્વનું પર્વ ગણ્યું એ સંવત્સરી ગણી, કારણ કે કર્મનો મૂળથી નાશ કરનારું પર્વ જો કોઈ હોય, કર્મને ભેદનારું, કર્મના પહાડોને તોડનારું પર્વ જો કોઈ હોય તો તે સંવત્સરી છે. કર્મના બંધ આ જીવ ઉપર અનંત લાગેલા છે. અનાદિકાળથી સમયે સમયે આ જીવ કર્મનો વ્યવસાય રહ્યો છે. 511 કર્મને ગ્રહણ જ કરે છે. તો આ આત્મા ઉપર, આ આત્માના પ્રદેશો ઉપર કર્મના કેટલા આવરણ કેટલા હશે? 525 અનંત. તો અનંત આવરણ જેને છે એટલે કર્મના પહાડોના પહાડો છે. ભેતારમ કર્મ ભૂભૃતામ, કર્મરૂપી પહાડને વજ્રથી જે તોડી નાખે, આ કર્મને ભાંગવાનો, કર્મને તોડવાનો એ જો કોઈ પર્વ હોય તો તે સંવત્સરી છે. કારણ કે સંવત્સરીની આરાધના એવી છે કે જે આરાધના સર્વજીવલક્ષી થાય છે. સંવત્સરીમાં જે પાપોની આલોચના થાય, જે પાપોના પ્રતિક્રમણની ભાવના થાય, જે પાપોના માટે થઈને પ્રાયશ્ચિત થાય અને જે પાપોની ક્ષમાપના થાય, જે પાપો માટેનો પ્રત્યાખ્યાન થાય, એ પાપો બધા જન્મો જન્મના અને સર્વજીવ પ્રત્યેના. એટલે જો સંવત્સરીનું આરાધન યથાસ્થિત થાય તો એ એક જ પર્વ જીવોના અનંત કર્મોની કરોડોને ભાંગીને ભૂક્કો કરી નાખે છે. જીવને ખબર નથી. જેમ પાપ અથવા અપરાધ ઉપયોગે અને અનુપયોગે થતા હોય છે, એમ જો સંવત્સરીની આરાધના ઉપયોગે કે અનુપયોગે પણ જો જીવ આરાધનામાં હોય તો એના પરિણામ રૂપે એ અનંત કર્મોની આ હારમાળાને તોડી નાખે છે. આવું સંવત્સરી પર્વનું મહાત્મ્ય આગમની અંદર તીર્થંકરોએ મૂક્યું છે કે પર્વ તો અનેક છે પણ કર્મના પર્વતને ભેદનારું અને તોડનારું કોઈ મહાપર્વ હોય તો તે સંવત્સરી છે. શ્રી તીર્થંકરે જેને મુખ્ય એવું ધર્મ પર્વ ગણવાનું યોગ્ય ગણ્યું છે એવી સંવત્સરી. અને એટલા જ માટે કહ્યું છે કે જૈન હશે એ બધું જ કદાચ 12 મહિનામાં ધર્મ ભલે નહીં કરતો હશે તો પણ સંવત્સરીને દિવસે એને પ્રતિક્રમણ કર્યા વિના રહેવાનો અધિકાર નથી. બાળક હોય, વૃદ્ધ હોય, કોઈ પણ હોય, ઘરનો કોઈ પણ પરિવારનો સભ્ય હોય, જો જૈન છે તો એણે આ તીર્થંકરની આ આજ્ઞા કે તું 12 મહિનાના આ મહાપર્વના દિવસે આરાધના કર કે જે આરાધનાથી કર્મના બંધ તૂટે છે. કેટલા તૂટે એ ભાવધારા ઉપર છે, પરંતુ અવશ્ય તૂટશે. જીવને કર્મથી મુક્ત થવા માટેનું આ પર્વ છે, અદ્ભુત પર્વ છે. કારણ કે એમાં જીવરાશિ સાથેની એ પ્રતિક્રમણ સૂત્રોની અંદર જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિજ્ઞાન છે કે જે આજના વૈજ્ઞાનિકો હજી શોધી શક્યા નથી, એવું સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિજ્ઞાન એટલે આ લોકમાં રહેલા તમામ પ્રકારના જીવો, ચારેય ગતિના જીવો, 84 લાખ યોનિના જીવો, એકેન્દ્રિયથી પંચેન્દ્રિયના જીવો, સ્થાવર અને ત્રસ્ત જીવો, જીવના જે જે પ્રકાર 365 પ્રકાર કયા છે, આવા તમામ જીવો સાથે થયેલા અવિનય, અભક્તિ અને અપરાધના દોષની ક્ષમાપના એ સંવત્સરીના આલોચનામાં હોય છે. અને સાથોસાથ આ જીવ જે 18 પ્રકારે પાપ વૃત્તિ કરી શકે, અપરાધ કરી શકે, દોષ કરી શકે, એવું જે જીવની અંદરની નબળાઈ છે એના જે સ્થાન છે પાપ કરવાના, એવા 18 સ્થાન છે. એ 18 સ્થાન થકી કોઈ પણ જીવની કરવાના જીવો અનંત એના પ્રકાર ગણીને બધા જ પ્રકારનો સમાવેશ થાય અને પાપ કરવાના સાધન માધ્યમ એ 18 એ 18માંથી કોઈ પણ નિમિત્તે કોઈ પણ માધ્યમ દ્વારા કોઈ પણ જીવ પ્રત્યે આ પ્રકારનો દોષનું સેવન થયું હોય તો એની પ્રાયશ્ચિત એની આલોચના આ સંવત્સરીના દિવસે થાય, શ્રાવક અવસ્થામાં કે મુનિ અવસ્થામાં. શ્રાવક તરીકે એના 12 વ્રતની અંદર સંપૂર્ણ શ્રાદ્ધ જીવન એને સમાવિષ્ટ કર્યું છે અને મુનિ અવસ્થાની અંદર એ 5 આચારમાં સમાવિષ્ટ કર્યું છે, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર. એ પંચ મહાવ્રતનો ધારક, એ અષ્ટ પ્રવચન માતાનો ધારક અને એ 5 આચારનો પાલક, એવા સાધુ ધર્મ અને એમાંથી અંશે જે છે એ શ્રાવક ધર્મ. પૂર્ણતયા સાધુ ધર્મ, અંશે શ્રાવક ધર્મ, એમાં સમાવિષ્ટ કોઈ પણ જીવ પ્રત્યેનો દોષ અને કોઈ પણ પ્રકારે કરવામાં આવેલો અપરાધ એ સાંવત્સરિક પ્રતિક્રમણનું પ્રાણ છે. આવી પ્રાણવાન આલોચનાનું એક એવી વિધિ, એક એવો પ્રયોગ જીવે માત્ર એમાં ઉપયોગ રાખીને બેસવાનો. આ બધું પોતાની મતિ કલ્પનાથી સૂઝે એમ નથી, પણ જ્ઞાનીએ એ જે સૂત્રોની ગૂંથણી કરી છે અને એમાં એ લક્ષ્ય લગાવે પોતાના ઉપયોગનું અને એમાં એ વખતે તદ્રુપ થાય કે આવું કંઈ થયું હોય તો ખરેખર હું માફી માગું છું. આ શું છે શું નહીં એની ભાંજગઢમાં ત્યારે એને પડવાનું નથી. આમ થાય કે નહીં, આમ થાય તો આનું આમ થાય, એ બધી માથાકોટી બધું દાપણ એને મૂકી અને જ્ઞાનીઓએ જે કહ્યું છે એ પ્રકારે જો આવું કંઈ પણ થયું હોય મારાથી, જાણતા કે અજાણતા, સૂક્ષ્મ કે બાદરપણી, મન વચન કે કાયાથી, તો જો થયું હોય, અહીંયા મારે પ્રશ્ન નથી થાય કે ન થાય, થયું હોય તો હું ખમાવું છું અને ખમાવું છું જ્ઞાનીઓની સાક્ષીએ ખમાવું છું. અનંતા સિદ્ધ અર્યંત અને દેવગુરુની સાક્ષીએ ખમાવું છું. બસ એક આટલો ભાવ, આટલી નિર્મળતા, આટલી શુદ્ધતા, આટલી પવિત્રતા એ સંવત્સરના દિવસે રાખે, કંઈ નાનું એવું વ્રત લે અને છેવટે કાંઈ વ્રત ના આવે તો એ પ્રતિક્રમણ પછી 24 વ્રત તો આવે છે, કેમ કે પ્રતિક્રમણમાં જ એક આવશ્યક પ્રત્યાખ્યાન છે. એક પ્રત્યાખ્યાન પાપ અનેક, પ્રત્યાખ્યાન એક જો પ્રાયશ્ચિત થાય અને એનું પ્રત્યાખ્યાન થાય, ક્ષમાપના થાય. જ્ઞાનીઓ કહે છે, તીર્થંકર કહે છે કે આ મુખ્ય ધર્મ પર્વ છે. આ ધર્મ પર્વથી જીવ કર્મથી મોકળો બને છે. હવે કેટલા પ્રમાણમાં, કેટલી તીવ્રતાથી, કેટલા ભાવથી એની આરાધના છે એના આધાર ઉપર એને પરિણામ મળે. પરંતુ આ પ્રયોગ આપ્યો છે જૈન દર્શનમાં, તીર્થંકરોએ આ પ્રયોગ આપ્યો છે. આને કોઈ ક્રિયાકાંડમાં ગણી નાખે તો એનું અજ્ઞાન છે, એનું મિથ્યાત્વ છે. આ વ્યવહાર છે ને, આમ છે ને, તેમ છે ને, પ્રતિક્રમણ છે. કારણ કે હું આજે ડાયો છું, જ્ઞાની છું, પણ પૂર્વકાળમાં અજ્ઞાની હતો કે નહીં? તો આ તો પૂર્વકાળમાં પણ મારા અજ્ઞાનને કારણે કોઈ પણ જીવ પ્રત્યે આવી અભક્તિ, આવો અભિનય કે આવો અપરાધ થયો હોય કે ન થયો હોય, તો થયો હોય તો એની આલોચના જ્યારે હું કરવા બેસું છું, અનેક સંવત્સરી મારી અજ્ઞાનમાં ગઈ, અનેક સંવત્સરી મારી અજ્ઞાનમાં ગઈ, જેમ અનેક જીવન મારું અજ્ઞાનમાં ગયું, ગયું કે નહીં ગયું? કેટલા ભાવ, કેટલી ગતિ, કેટલી યોની અજ્ઞાનમાં જ ગઈ. પણ જ્યારે હું જાણ્યો છું, જાગ્યો છું, ત્યારે તો ત્યારે એ જ આત્મા પોતાના તમામ ભૂતકાળને વસીરાવી શકે કે ન વસીરાવી શકે? પાપને વસીરાવું, અંતઃકરણની આલોચનાપૂર્વક વસીરાવું. આવી મહાનતા આપણે ત્યાં આ સંવત્સરી પર્વની કીધી છે કે આ પર્વને દિવસે એક એક શ્રાવકનો સંતાન એ તીર્થંકરની આજ્ઞા મારીએ, જૈન શાસનની આજ્ઞા મારીએ અને દેવગુરુ ધર્મનો એ તે દિવસે એનું સરણું સ્વીકારે, એ પોતાના દુષ્કૃતની ગ્રહણ કરે એ કોઈના સુકૃતની અનુમોદના કરે અને ચાર શરણાનો સ્વીકાર કરે કે મારે દેવ ગુરુ અને ધર્મ એનું શરણું મને માન્ય છે. એક આટલી વાતથી જીવની ભવિતવ્યતાનો વિકાસ થાય છે. પંચસૂત્રમાં ચિરંતન આચાર્ય મહારાજે આ લખ્યું છે અને હરિભદ્ર સૂરીએ એનું સમર્થન કર્યું છે કે જીવની ભવિતવ્યતા કેમ પરિપુષ્ટ થાય, કેમ જાગે. મારી ભવિતવ્યતા ઘણી ઓછી છે એટલે ઘણો ધર્મનો જે યોગ છે એ મને પરિણામકારી થતો નથી. તો કે ભવિતવ્યતા વધારવા માટે ત્રણ જ કારણ છે. એના કારણ આપો, કાર્ય થશે. શું કારણ? તો દુષ્કૃતની ગરહા કરો, સુકૃતનું અનુમોદન કરો અને ચાર શરણાનું ગ્રહણ કરો, શરણાપન્ન બનો. આ ત્રણ જે છે અધિષ્ઠાન, એણે કહ્યું કે આનાથી જીવની ભવિતવ્યતા પરિપક્વ થાય છે. કાળ પાકશે, ભવિતવ્ય પાકશે તો કાળ પાકશે. અને બોધ સુહાય આ દશા છે. ભવિતવ્યતા એ જીવની પરમાર્થ પ્રાપ્તિ માટેની અનુકૂળ દશા છે. એ રિસ્પોન્સિવ સ્ટેટ ઓફ ધ માઇન્ડ એ છે કે જેથી કરીને આપણે સત્પુરુષના વચનોનો પ્રતિભાવ આપણામાં જાગે, આપણે એનું ગ્રહણ કરી શકીએ. ઘણીવાર સાંભળીએ છીએ, ગ્રહણ કરી શકતા નથી. કંઈ સમજાય નહીં, કંઈ પકડાય નહીં. બોધ સાંભળો, બોધિ નીલ. સાંભળવાનું ઘણું, સમજણમાં ઝીરો. પાછું વર્ષો ત્યાં સાંભળીએ અને આગળ બેસીને સાંભળીએ. ચોપડા લઈને બેઠા હોય તોય કાંઈ ખબર ન પડે. અને જ્યારે જ્યારે વાત આવે આત્માને જીવને, તો એટલો જ ઘૂંચાય પાછું કે જેટલો 25 વર્ષ પહેલા હતો. શું ફરક પડ્યો? પણ કારણ નથી મનન, નથી ચિંતન, નથી નિધિ ધ્યાસન, નથી અનુપ્રેક્ષા. જ્ઞાનીના વચનોની એમાંથી પ્રકાશ મેળવવાનો છે, શબ્દને પકડવાનો નથી. શબ્દ છૂટી જશે, એનો ભાવ આપણા ભાવ સાથે એકરૂપ થઈ જશે, એ બોધિમાં પરિવર્તિત થઈ જાય. આપણી સમજણમાં સમૂળગું પરિવર્તન આવે, આપણી સમજણ જ બદલાઈ જાય. જ્ઞાની આ જ કહે છે, જે સ્વરૂપ સમજાવીના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યો તે પદ નમો શ્રી સદગુરુ ભગવન. સમજ પીછે સબ સરળ હૈ, બીનુ સમજ મુશ્કિલ, યે મુશ્કિલી ક્યા કહું. સમજ્યા પછી તો બધું સરળ છે. વાત સમજણ આવી તે છે. સમજણ આવતી નથી કારણ કે આપણે શબ્દના સ્તર ઉપર રોકાઈ ગયા છીએ. બોલતા હોઈએ, વાંચતા હોઈએ કે સાંભળતા હોઈએ, પણ શબ્દના સ્તર ઉપર રોકાઈ ગયા છીએ. શબ્દના સ્તરથી ભાવ સ્તર સુધી પહોંચવાની જે યાત્રા થવી જોઈએ એ અંતર યાત્રા થતી નથી. એ ન થવાને કારણે એનો કોઈ પ્રકાશ આપણા જીવનમાં પડતો નથી. એ ટીચર ટીચીસ, બટ એ માસ્ટર એનલાઇટન્સ. શિક્ષક તો શીખડાવે, શબ્દથી શીખડાવે ને શબ્દની સમજણાવે ને શબ્દથી શીખાય. ઇટ્સ એ લેંગ્વેજ થિયરી. પરંતુ માસ્ટર ગુરુ એનલાઇટન્સ, એ આપણને આલોકિત કરે છે, પ્રકાશિત કરે છે. આપણામાં રહેલી જે જ્ઞાન ધારા છે, જે અનંત જ્ઞાન જેનેથી સમજણ મળે છે, એને પ્રકાશિત, એને અજવાળે છે, આવિર્ભાવ કરે છે. અદ્ભુત રહસ્યો જગતના જે જાણે છે એ તો શબ્દનું માત્ર, ગુરુનો શબ્દ તો માધ્યમ બને છે, પણ હી ઇઝ અ માસ્ટર. હી ડઝ નોટ ટીચ, હી એનલાઇટન્સ. આપણા આત્માને આલોકિત કરે છે, આપણા અંતરની અંદર પ્રકાશ કરે છે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. આ વાત બેસતી નથી આપણને. કે તમારા તત્વ ઉપર જેમ જેમ હું ઊંડાણપૂર્વક સૂક્ષ્મતાપૂર્વક શાંત ભાવે વિવેકપૂર્વક વિચાર કરું છું તેમ તેમ આ તમારા તત્વના ચમત્કારો, આ જગતમાં ચમત્કાર હોય તો આ શબ્દમાં ચમત્કાર છે. બાકી અજ્ઞાનીઓના તો ઘણા શબ્દો છે આપણી પાસે, લાઇબ્રેરી લાઇબ્રેરીઓ ભરેલી છે, પણ અજ્ઞાનીના એક પણ શબ્દમાંથી ચમત્કાર નહીં સર્જાય કે જેનાથી આપણું આત્મત્વ જાગે, સ્વરૂપનો પ્રકાશ થાય. તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે, આપણા સ્વરૂપને પ્રકાશિત કરે, આપણા આત્માને આલોકિત કરે, આપણા ચૈતન્યને અજવાળે. આ તો જ્ઞાનીનો બોધ સિવાય કોઈમાં તાકાત નથી. તીર્થંકરે કહ્યું કે સંવત્સરી પર્વની અંદર જ્ઞાનીના આ બોધને જે હૃદયસ્થ કરે એ કર્મથી મુક્ત થાય. કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ કાળને વિશે અત્યંત અલ્પ પણ દોષ કરવો યોગ્ય નથી એવી વાત જેને પરમોત્કૃષ્ટપણે નિર્ધાર થઈ છે એવા આ ચિત્તને નમસ્કાર કરીએ છીએ. શ્રીમદની દશા, આ ચિત્ત પોતે પોતાને નમસ્કાર કરે. અમે નમસ્કાર કરીએ છીએ અમારા ચિત્તને નમસ્કાર કરીએ છીએ. ઓહો પ્રભુ, ચિત્તનું ઓળખાણ આપે છે કે કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ કાળને વિશે અત્યંત અલ્પ પણ દોષ કરવો યોગ્ય નથી એવી વાત જેને વિશે પરમોત્કૃષ્ટપણે નિર્ધાર થઈ છે. બસ હવે આ નિર્ધાર થઈ ગયો છે કે કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ કાળને વિશે અલ્પ પણ દોષ કરવો યોગ્ય નથી. બસ આ તીર્થંકરની વાત જેમના ચિત્તને વિશે પરમ ઉત્કૃષ્ટપણે નિર્ધાર થઈ છે, અમારા ચિત્તમાં વાસ બેસી ગઈ છે એટલે અમે તમને ખમાવીએ છીએ. આ ખમાવતી વખતે ખમાવનારના ચિત્તની પવિત્રતા કેટલી છે, એ ચિત્તની નિખાલસતા કેટલી છે, કયું ચિત્ત ખમાવે છે કે જેથી કરીને આ ક્ષમાપનાને કારણે અનંત દોષો ગળી જાય, પરમ શુદ્ધિ પ્રગટે. મોક્ષ કયો? નિજ શુદ્ધતા, આવી શુદ્ધિ પ્રગટે. કોઈ પણ પ્રકારનો કોઈ જીવ પ્રત્યેનો લેશ માત્ર પણ વિષમ ભાવ ન રહે, અવિષમ ભાવ ઉત્પન્ન થાય જગતના તમામ જીવો પ્રત્યે, એવું એ ચિત્ત અમારું થઈ ગયું છે અત્યારે. તો એ કહે છે એ ચિત્તને અમે નમસ્કાર કરીએ છીએ. કૃપાળુ દેવ પોતાના ચિત્તને નમસ્કાર કરે છે અને ચિત્ત તીર્થંકરની આજ્ઞામાં છે, નિર્ધાર કર્યો છે કે કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે અને કોઈ પણ કાળને વિશે અલ્પ પણ દોષ કરવો યોગ્ય નથી. એ જ વાક્ય માત્ર સ્મરણ યોગ્ય એવા તમને લખ્યું છે કે જે વાક્ય નિશંકપણે તમે જાણો છો, તમે જાણો છો છતાં તમને તમારા માટે સ્મરણ યોગ્ય ફરીથી અમે તમને પણ જરા સ્મરણમાં આપીએ છીએ. આ અમે તમને આજે આ વાક્ય લખીએ છીએ. અમારા ચિત્તની જે અવસ્થા છે એ અવસ્થા તમારા ચિત્તની પણ થાવ. અમે ક્ષમાપના કરીએ છીએ આવી ક્ષમાપનાનો ભાવ તમારામાં પણ પ્રગટો. અને સ્વભાગનો લક્ષણ તમે જાણો છો એટલે ઉપર લખ્યું કે સર્વજીવ પ્રત્યે પરમાર્થ કરુણા દ્રષ્ટિ છે જેની, મારે કંઈ તમને નવું કહેવાનું નથી. કેમ કે આ તમે જાણો છો, સર્વજીવ પ્રત્યે તમારી પોતાની દ્રષ્ટિ એ પરમાર્થ કરુણાની દ્રષ્ટિ છે. એટલે જે વાક્ય નિશંકપણે તમે જાણો છો તમને ખ્યાલ છે, પણ છતાં સ્મરણ માટે લખું છું, માત્ર સ્મરણ યોગ્ય એવા તમે, અને આ તમને લખી શકાય કારણ કે તમારા ચિત્તની અવસ્થા છે એ અમને ખબર છે. માટે તમને ફરીથી આ વાક્ય અમે લખીએ છીએ. આખા સંવત્સરી પર્વનું તીર્થંકરે કહેલા મહાપર્વનું હાર્દ, એ હાર્દ એ છે કે કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ કાળને વિશે અત્યંત અલ્પ પણ દોષ કરવો યોગ્ય નથી. જીવને બંધનું કારણ શું? જો હવે આપણે શાસ્ત્રીય ચર્ચામાં જઈએ તો મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કસાય અને યોગ, આ બધું ભેદ પ્રભેદની દ્રષ્ટિ, દ્રવ્યાની યોગની દ્રષ્ટિ, પણ અધ્યાત્મ દ્રષ્ટિ જેને કહીએ, પરમાર્થ દ્રષ્ટિ, કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ કાળ નિવસે અત્યંત અલ્પ દોષ કરવો પણ યોગ્ય નથી. કારણ કે જીવ પ્રત્યેનો દોષ એ જ જીવના બંધનું કારણ. જીવ પ્રત્યેનો દોષ એ જ જીવને બંધનું કારણ. અજીવ પ્રત્યેના દોષની વાત જ આવતી નથી. જગતની અંદર છ દ્રવ્યની અંદર પાંચ તો અજીવ જ છે. તો પ્રશ્ન ક્યારે બંધાવવા માટે? એક જ, જીવનો જીવ સાથેનો વ્યવહાર, જીવનો જીવ સાથેનો સંબંધ, બસ. ધીસ ધ ઓનલી સિચ્યુએશન. આ અધ્યાત્મ દ્રષ્ટિ, પેલી પછી શાસ્ત્રીય દ્રષ્ટિ કે કેટલા કારણો બંધના, તો કે પાંચ. પછી આશ્રવ કેટલી પ્રકારના, એટલે હવે 42. એની પ્રકૃતિ કેટલી, એટલે પછી ઈ હાલે. પછી એની પેટા પ્રકૃતિ કેટલી, બસ આ ચાયલા કરે, આ ચાયલા કરે, આ ચાયલા કરે. જ્ઞાની એક જ અધ્યાત્મ દ્રષ્ટિ આપે કે કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ કાળને વિશે અલ્પ અત્યંત અલ્પ દોષ કરવો પણ યોગ્ય નથી. હવે તું અજ્ઞાનથી કર, અવિરતથી કર, કે પ્રમાદથી કર, કષાયથી કર, કે યોગથી કર, 42 પ્રકારના આશ્રવ લઈને કર કે એની પેટા પ્રકૃતિ લઈને કર, પણ જીવ પ્રત્યે દોષ થવો જોઈએ નહીં. જીવને જીવ પ્રત્યે આદર, વિનય અને ભક્તિ હોવા જોઈએ. જ્યાં જીવિતવ્ય છે, જ્યાં જીવિતવ્ય છે ત્યાં જીવ છે. જ્યાં હલન ચલન છે, જ્યાં વેદના છે, જ્યાં ઉપયોગ છે, ત્યાં જીવ છે. ગમે તેટલો સૂક્ષ્મ કેમ ન હોય, આપણને દેખાય કે ન દેખાય. તો જીવિતવ્ય પ્રત્યેનો આદર, એ રેવરન્સ ટુ લાઈફ, આ અહિંસાનો મૂળ મંત્ર છે. જગતના સર્વ જીવોને જીવવાનો અધિકાર છે. જગતના સર્વ જીવો સુખને ઈચ્છે છે, તો એના સુખમાં બાધા પહોંચે એવું કંઈ આપણાથી થાય તે દોષ છે. જગતના સર્વ જીવો સુખને ઈચ્છે છે અને તદ અનુસાર પ્રવૃત્તિ કરે છે, એમના સુખમાં આપણા થકી બાધા થાય, અડચણ થાય, અંતરાય થાય, તે દોષ છે. જીવનો જીવ પ્રત્યેનો દોષ, એ પછી અજ્ઞાનથી કર્યો, મિથ્યાત્વથી કર્યો, પ્રમાદથી કર્યો, યોગથી કર્યો, કસાયથી કર્યો, વિરતિથી કર્યો, અવિરતિથી. આમ ન કર્યું એટલે દોષ થયો, આમ કર્યું દોષ થયો, પછી એના ગણિત છે બધા. તમે વત ન લીધું તો એ બધા દોષની અંદર તમે ભાગીદાર થાવ, આની રાવી તમને આવી, નાનું આમ છે તેમ છે, આ બધું પેટા છે. અધ્યાત્મ દ્રષ્ટિ તીર્થંકરે જે આપી એ દ્રષ્ટિ કૃપાળુ દેવ સૌભાગભાઈને આપે છે. નિર્દોષ થવા માટેનો ક્રમ શું? નિર્દોષ નરનું કથન માનો એટલે ઓલા 18 દોષ કાઢે, કોઈ 3 કાઢે રાગ દ્વેષ ને અજ્ઞાન, કોઈ 18 કાઢે, 18માં વળી અહીંયા કીધા હોય કાંઈ, બીજામાં કીધા હોય કાંઈ, દિગંબર આમને એમ આમ, શ્વેતાંબર આમને એમ આમ, આની અંદર 18નો આ સમાવેશ થાય, 18નો આ સમાવેશ થાય, ઓલો કે ક્ષુધાનો થાય, ઓલો કે તૃષાનો થાય, કેદી આરોવારો આવશે આપણો. અનેક પ્રકારના આ જ્ઞાની પુરુષ તો કહે છે કે હું તો દોષ અનંતનો, હવે 18ની ક્યાં માંડસ, તું 3ની ક્યાં શરૂ કરવી, ક્યાં અટકવું, ક્યાં આગ્રહ બાંધવો, આગ્રહી ક્યાં થવું? આ જે પુસ્તક પંડિતો હોય ને એ પેલું આગ્રહી થાય, બસ 3 જ છે. અરે પણ 3 તને કોણે કીધું? 18 જ છે. અને 18માં પણ મેં કીધું ને એમ કે 2 આના નાખે ને 2 આ કાઢે ને 2 ઓલા રાખે ને 2 આ રાખે, અમે કે આ જ છે, આપણે કે આ જ છે, ઓલો કહે આ જ છે. અને બધાય બધાય પંડિત 18 દોષ કહે અને એનું લિસ્ટ કરો તો એમાં કોઈ મળે નહીં. એના 18 દોષનું લિસ્ટ કોઈ દી મળે નહીં, કેમ કે એક દોષ આણે ગયો, ઓલાએ કાઢ્યો, ઓલા નાખ્યો હોય, ચાલ્યા જ કરશે. અહીંયા તો સીધી અધ્યાત્મ દ્રષ્ટિ, કોઈ પણ દોષ નહીં. અને હું તો અનંત દોષ કરી શકું એવું પાત્ર છું, ભાજન છું. કોઈ પણ પ્રકારનો દોષ મારામાં તો નીકળી આવે ખબર નથી. પરમિટેશન કોમ્બિનેશનનો નિયમ હજી કે અનંત હોય તે, એનો કોઈ દિવસ સંખ્યામાં ગણતરી થાય નહીં. એટલે અનંત શબ્દ જૈન દર્શનમાં બહુ સરસ શબ્દ વાપર્યો છે. અનંત શબ્દ એટલો સરસ વાપર્યો છે કે કોઈ પણ પ્રકારની સંભાવના ગમે તે ક્ષણે ગમે તે ઘડીએ એ થાય. એટલે કહે છે કે તીર્થંકરે અધ્યાત્મ દ્રષ્ટિ શું આપી, જીવને નિર્દોષ થવાનો ઉપક્રમ શું, તો કોઈ પણ જીવ પ્રત્યે, કોઈ પણ પ્રકારે, કોઈ પણ કારણે વિશે અત્યંત અલ્પ પણ દોષ કરવો યોગ્ય નથી. એવી ચિત્તની અવસ્થા, એવી ચિત્તની અવસ્થા. જો આ શબ્દ પ્રયોગ, પછી હું કંઈ કરતો નથી, પણ ચિત્તની અવસ્થા શું છે? આપણે કોઈ પણ પ્રકારનો દોષ કર્યો કે ન કર્યો ફિઝિકલી, પણ ચિત્તની અવસ્થામાં એ છે કે સાલો નાલાયક છે. તો ચિત્તની અવસ્થા શું છે? દુર્ભાવના છે, સદભાવના નથી. થઈ શકતું લોકલાજ છે, અને કા શક્તિ નથી, ડર લાગે છે. પણ ચિત્તની અવસ્થા તો દોષપૂર્ણ છે, સદોષ છે, નિર્દોષ નથી. સંગમ પ્રત્યે મહાવીરના ચિત્તની અવસ્થા શું છે? સદોષ કે નિર્દોષ? કાષ્ટ સલાકાનો ઉપસર્ગ કરનાર પ્રત્યે પ્રભુ વીરની ચિત્તની અવસ્થા શું છે? સદોષ કે નિર્દોષ? અલ્પ પણ દોષ ખરો? અરે કેટલી ઉત્કૃષ્ટ ભાવના! કૃતા પરાધે પીજને કૃપા મંથર તારયો ઈષદ બાષ્પાદ રહ્યો ભદ્ર શ્રી વીર જીને નેત્રયો. અરે ઉપકારી પ્રત્યે પણ, અપકારી પ્રત્યે પણ જે ઉપકાર કરવા ઈચ્છે છે એવા ભગવાન મહાવીરને સંગમ પોતાની સાથે રહે છે, અને જીવની ભવિતવ્યતા બંધાતી નથી એનું ભગવાનને કરુણા વહે છે. તો આંખમાંથી બે આંસુ આવી જાય છે. ઘોર પરિસાને ઉપસર્ગમાં જે ભગવાનની આંખો ભીની નથી થઈ, એ ભગવાનની આંખો, એને શરણે આવેલો જીવ ભવિતવ્યતા પ્રાપ્ત નથી કરતો, અભવી બનીને ચાલ્યો જાય છે. ભગવાનને એની કરુણા આવે છે. અરે આ જીવનો સંસાર ચક્રમાંથી ક્યારેય છક્કો નહીં થાય આવી અભવિતવ્યતા કરુણા, આ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કરુણાની આ પરમોત્કૃષ્ટ સીમા છે કરુણાની, કે મારા ઉપર ભલે એણે પરિસહ કર્યા, ઉપસર્ગ કર્યા, ગમે તે કર્યો, પણ એ જીવ કલ્યાણનો અધિકારી નહીં બને. કેટલી વીરની કરુણા છે, કેટલી જીવો પ્રત્યેની મૈત્રી છે, નિર્દોષતાની કઈ સીમા છે! આ અધ્યાત્મ દ્રષ્ટિ. કોઈ પણ જીવ પ્રત્યે આવી ચિત્તની અવસ્થા, દોષ ન કરવાની ચિત્તની અવસ્થા. આપણે ચિત્તની અવસ્થા નહીં, આપણે તો ક્રિયાની અવસ્થા જોઈએ કે કર્યું કે નહીં. મારી શું અજમાયરું? બોલો, અત્યારે હજી તો પાઠ ભણો અત્યારે. આપણને એમ સમજી છીએ કે જ્યાં સુધી ક્રિયા થતી નથી ત્યાં સુધી પાપ થતું નથી. બસ આપણા મનની અંદર બહુ સરસ મજાના ભાવ છે. છેતરામણી, આત્મવંચના, જાતને છેતરવાનું, કે જ્યાં સુધી કર્યું નથી ત્યાં સુધી પાપ થતું નથી. જ્ઞાની કે છે ચિત્તની અવસ્થા શું છે? હા તો અમે જૈન છીએ એટલે શું થાય, બાકી પૌષ્ટિકમાં તો ઈંડા જરા તાકાતવાન કરા. મૂરખ, તારા ચિત્તની અવસ્થા દોષિત છે, તું ઈંડા ખા ન ખા. અમારા દર્શનની દ્રષ્ટિએ કઈ બહુ ભેદ, અવિરતિના પાપોનું વર્ણન તો જૈન દર્શન સિવાય ક્યાંય કીધું નથી. વ્રત, નિયમ, પછખાણ, વિરતિ ધર્મ જે નથી તે ચિત્તમાં પણ ન રહે, વિકલ્પ પણ ન રહે, એનાથી વેગળો થાય, એના પ્રત્યા ક્યાં લે. આ તો ભાવ હોય પણ શું થાય, આજે 14 છે, આઈસ્ક્રીમ ખાશો તો ના નહીં, પણ શું થાય, સોરી હો, કા સોરી શું કામ, નથી ખાવો એટલા માટે નહીં, આજે 14 છે, જરા પ્રતિક્રમણ કરવા ગયો હતો ને એટલે વાંધો પડ્યો છે. અને જો આલોચના હોત ને પ્રતિક્રમણ ન હોત તો ખાઈ લેતો, અને ખાય છે, ખાય છે. જે પ્રતિક્રમણમાં ક્રમમાં નથી આવ્યા, પ્રત્યાખ્યાનના ક્રમમાં નથી આવ્યા, એ આલોચના પછી પણ આહારનો ઉપયોગ કરે છે. ચિત્તની અવસ્થા નિર્મળ થતી નથી, અધ્યાત્મ દ્રષ્ટિ નથી. ક્રિયાકાંડ ઉપર જોર છે, વિધિ વિધાન ઉપર જોર છે, અધ્યાત્મ દ્રષ્ટિ નથી. કે જે જ્ઞાનીઓએ કહ્યું છે એનો હેતુ શું છે ને એની પાછળ અધ્યાત્મ શું છે, એને પ્રથા સાથે સંબંધ છે, એને અધ્યાત્મ સાથે સંબંધ નથી. તે વાક્ય તમે નિસંકપણે જાણો છો. રવિવારે તમને પત્ર લખીશ એમ જણાવ્યું હતું, તથાપિ તેમ થઈ શક્યું નથી, તે ક્ષમા કરવા જોગ છે. તમે વ્યવહાર પ્રસંગની વિગત સંબંધી પત્ર લખ્યો હતો તે વિગત ચિત્તમાં ઉચ્ચારવા ઉતારવા અને વિચારવાની ઈચ્છા હતી, તથાપિ તે ચિત્તના આત્માકારપણાથી નિષ્ફળતાને પ્રાપ્ત થઈ છે અને અત્યારે કંઈ લખવું બનાવી શકાય એમ ભાસતું નથી, જે માટે અત્યંત નમ્રપણે ક્ષમા ઈચ્છી આ પત્ર પરિસમાપ્ત કરું છું સહજ સ્વરૂપ. પહેલી વાર શબ્દ આવ્યો છો સહજ સ્વરૂપ. આ પત્ર સૌભાગ્યને લખે છે ત્યારે લખે છે કે અમે કેવા છીએ સહજ સ્વરૂપ. એનું એક જે એને ક્ષમાપના આપી, ક્ષમાપના લખી, આ સહજ સ્વરૂપની ચિત્તની અવસ્થા, આ એનું ઓળખ સહજ સ્વરૂપ, એનું ચિત્ત આ છે. જગતના કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ કાળમાં અલ્પ પણ અત્યંત અલ્પ પણ અપરાધ કરવો યોગ્ય નથી. તીર્થંકરની વાતનો પરમોત્કૃષ્ટ નિર્ધાર જે ચિત્તને વિશે વર્તે છે એવું ચિત્ત હવે સહજ સ્વરૂપ થઈ ગયું છે. બીજી વાત લખે છે કે તમારા જેવા પુરુષ ભક્તિમાન નિષ્કામ પરમહિતસ્વી અને આવો જેને જેવું લક્ષ્ય અમને છે એવું જ તમને છે, પણ સ્મરણ માટે જ માત્ર લખ્યું છે, તો તમે તમારી વ્યવહાર પ્રસંગી વિગત લખી છે તમારા પત્રમાં. સૌભાગભાઈ શું લખી છે પત્રની વિગત? વ્યવહાર સંબંધી લખી છે, કંઈક થોડીક વ્યવહારિક વાતોની મુશ્કેલી એને સંતની સમક્ષ રજૂ કરી છે. મુમુક્ષુ શું કરે, સાધક શું કરે, એને જે વાત પજવતી હોય, જે ચિત્તની અંદર સતત સંકલેશ ક્લેશ સંકલેશ ચિત્તની અંદર આધી ઊભી કરતી હોય, તો એ જ્ઞાની પાસે એનું માર્ગદર્શન મેળવે, સંત પાસેથી એનું સમાધાન મેળવે, કે જે વાત એની અશાંતિ અને અસમાધિનું કારણ બનતી હોય તો પ્રભુ આ વાત છે. એને કોઈ એવો તંત ન હોય પણ આમની પાસેથી કંઈ વાત મળે તો હું મોકળો થઈ જાઉં. તો લખે છે કે તમે એ વિગત સંબંધી પત્ર લખ્યો તે વિગત ચિત્તમાં ઉતારવા અને વિચારવાની ઈચ્છા હતી. તમારી મુશ્કેલીને ચિત્તમાં ઉતારવાની અને વિચારવાની અમારી ઈચ્છા હતી, પણ જુઓ બીજી અવસ્થા બતાવી અત્યારે અહીંયા. તથાપિ તે ચિત્તના આત્માકારપણાથી નિષ્ફળતાને પ્રાપ્ત થઈ છે. ચિત્ત કેવું છે? આત્માકાર છે. ચિત્ત આત્મામાં જ રમમાણ છે. હવે આત્મા સિવાય ચિત્ત અન્યત્ર ક્યાંય જતું નથી, આ આત્મામાં જ છે. આવી જે ચિત્તની અવસ્થા, પ્રત્યેક અવસ્થા અમે આત્મા જ છીએ, એ આત્મ સ્વરૂપના નિમગ્ન થયેલું આ ચિત્ત, જણાવવા જેવું તો મન છે, સાપ જેમ મુરલીના નાદે જેમ એકરૂપ થાય એમ આ ચિત્ત અમારું અત્યારે આત્માને વિશે તદ્રુપ થયેલું છે. આત્માકાર ચિત્ત મનથી પણ પર અવસ્થા થઈ, એ આત્માકારપણું ચિત્તનું, ચિત્તનું આત્માકારપણું અદ્ભુત અવસ્થા છે. એને કારણે નિષ્ફળતાને પ્રાપ્ત થઈ છે. અમે તમારી વ્યવહારિક પ્રસંગ વિગત ચિત્તમાં ઉતારી શક્યા નથી કે તેનો વિચાર પણ કરી શક્યા નથી, અને વિચાર કરી શકાય એવી સ્થિતિ પણ નથી, કારણ કે ચિત્ત કેવું છે? આત્માકાર થયું છે. કૃપાળુ દેવે આત્માકાર ચિત્તની વાત મૂકી છે. 353 ના પત્રમાં આપણે આવી ગયું છે. સમય માત્ર પણ અપ્રમત ધારાને નહીં વિસ્મરણ કરતું એવું જે આત્માકાર મન, તે વર્તમાન સમયે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે અને જે કોઈ પણ પ્રકારે વર્તાય છે તેનું કારણ પૂર્વે નિબંધન કરવામાં આવેલો એ ઉદય છે. તે ઉદયને વિશે પ્રીતિ પણ નથી અને અપ્રીતિ પણ નથી, સમતા છે. એટલે એક સમય પણ અપ્રમત ધારાને નહીં વિસ્મરણ કરતું એવું જે આત્માકાર મન અમારું, કેટલો સમય એને મૂક્યો અવિસ્મરણમાં? સમય. હવે આ ભેદ ક્યાં લેવો? કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ તે સમય, હવે એનો ફરી બીજો વિભાગ થઈ શકતો નથી. આ ભેદ કેવડી જાણે, કેવળ જ્ઞાન વિશેના એક પત્રમાં છે કે જે પૂદગલનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ પરમાણુ, કાળનો સમય અને આત્માનો પ્રદેશ, આને જે જાણે છે એ કેવળ જ્ઞાનનું લક્ષણ છે. કેવડી જાણી શકે? કારણ કે આ ઉપયોગની સૂક્ષ્મતા ઉપયોગની શુદ્ધતા અને ઉપયોગની તીવ્રતાનું આ પરિણામ છે. તો આ એમણે પોતે અહીંયા આપ્યું છે કે અમારી સ્થિતિ તો આવી છે. અદ્ભુત વાત આમાં પત્રોમાં તો એટલી આવે છે, અને બધા પત્રોનું અનુસંધાન હોય ત્યારે વાત પકડાય, બાકી તો નહીં તો ક્યારે ને ક્યારે કંઈ ને કંઈ વાત આપણને બેસે નહીં. પણ જ્ઞાનીએ 398માં કહ્યું છે, આત્માકાર સ્થિતિ થઈ જવાથી ચિત્ત ઘણું કરીને એક અંશ પણ ઉપાધિયોગ વેદવાને યોગ્ય નથી, તથાપિ તે તો જે પ્રકારે વેદવું પ્રાપ્ત થાય તે જ પ્રકારે વેદવું છે, એટલે તેમાં સમાધિ છે. કઈ પરમાર સંબંધી તમ લિખિત આદિ વાર્તા આવે છે તે પણ ચિત્તમાં માંડ પ્રવેશ થાય છે, કારણ કે તેનો હાલ ઉદય નથી. આથી પત્રાદિ પ્રસંગથી તમ સિવાયના બીજા જે મુમુક્ષુ જીવો તેમને ઈચ્છિત અનુકંપાએ પરમાર્થ વૃત્તિ આપી શકાતી નથી, એ પણ ચિત્તને ઘણીવાર લાગી જાય છે. ચિત્ત બંધનવાળું થઈ શકતું નહીં હોવાથી અમારે ચિત્ત બંધનવાળું પણ નથી થતું. આત્માકાર ચિત્ત છે. સમયે જે ઉદય આવે છે એ પૂર્વે નિબંધન કરેલો એ ઉદય વેદાય છે. નથી એમાં પ્રીતિ, નથી એમાં અપ્રીતિ, માત્ર સમતા, અવિષમ ભાવ. અને એથી કરીને તમારી કોઈ વાર્તા અમારા ચિત્તમાં આજે પ્રવેશ કરી શકતી નથી. કેટલું ચિત્ત આત્માકાર થયું, કેટલી લીનતા છે આત્મ સ્વરૂપમાં, કેટલે સુધીની લીનતા છે કે ચિત્તનો ઉપયોગ આખા લોકને ધારણ કરી શકે. આ જીવના લક્ષણમાં કૃપાળુદેવે લખ્યું છે જ્ઞાનીઓએ કે જીવ છે દેહ પ્રમાણ, પણ ઉપયોગથી લોકાલોક પ્રમાણ છે. એટલી તાકાત આ ચિત્તની છે, 14 રાજલોકની અંદરના કોઈ પણ પદાર્થ સાથે જોડાઈ શકે તો એ ઉપયોગ જોડાઈ શકે છે આ ચિત્તનો. એ ચિત્ત કેટલું બધું લીન થયેલું છે કે સૌભાગભાઈ જેવાને પત્રની વાત આવે છે તો પણ કે છે ચિત્તમાં પ્રવેશ પામતી નથી, કેમ કે અમારું ચિત્ત અત્યારે આત્માકાર થયેલું છે. આત્માકાર ચિત્તમાં આ સમગ્ર સૃષ્ટિની કોઈ વાત, વિશ્વની કોઈ વાત પ્રવેશ પામતી નથી. કેવી અભેદતા ચિત્તની અને જીવ દ્રવ્યની. ચિત્તનો જે ભાગ છે મન છે, દ્રવ્ય મન છે, દ્રવ્ય મનથી આ ચિત્ત ઉભું થાય છે. પણ દ્રવ્ય મન ત્યાં નિષ્ક્રિય કર્યું છે. કેટલું કર્યું છે તો કે છે ઉપયોગ પણ ત્યાં જતો નથી. આ જ્યારે ન હોય ત્યારે કેવી દશા થાય. આવે બહુ સમદેશમાં છાયા જાય સમાય, આવે તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય. ઓહો, જ્યારે પ્રકાશ અને પદાર્થ એક સમાન રેખામાં છે ત્યારે કોઈ છાયાને અવકાશ રહેતો નથી, છાયાને કોઈ અવકાશ રહેતો નથી. એમ સ્વભાવમાં જ્યારે આ જીવ આવે છે ત્યારે ઇન્દ્રિયોના કોઈ વાતને એની કોઈ પડછાયો પડતો નથી. આને સમયસાર કીધો છે ભગવાન કુંદકુંદાચાર્યજીએ, એને સ્વસમય કહ્યો છે. પર સમયની પર પદાર્થના સંગની કોઈ છાયા પણ જ્યાં વર્તતી નથી એવો શુદ્ધ આત્મા, શુદ્ધ ચૈતન્ય, અખંડ અને અભેદ આ ચૈતન્યની જે દશા છે એ જ સમયસાર છે, એ જ સાધવા યોગ્ય છે, એ જ પરમાર્થનું લક્ષ્ય છે. મન સ્વરૂપ પણ જાય. મન તો છે દ્રવ્ય મન, પણ એ દ્રવ્ય મન અમનસ્ક યોગ, હેમચંદ્રાચાર્યજીએ કહ્યો તે પ્રકારનો મન અમનસ્ક થઈ ગયું છે. છે છતાં નથી, હોવા છતાં નથી, કારણ કે ઉપયોગ નથી. આવી સ્થિતિ અમારા ચિત્તના આત્માકારપણાને કારણે, એક તો અમારી ચિત્તની સ્થિતિ કેવી, કોઈ પણ જીવનો અત્યંત અલ્પ પણ દોષ કોઈ પણ કારણે કોઈ પણ કાળે ન કરવો. આવી તીર્થંકરની વાત પરમોત્કૃષ્ટપણે નિર્ધાર થઈ ગઈ છે એવું અમારું ચિત્ત એને નમસ્કાર કરીએ છીએ. બીજું અમારું ચિત્ત આપ લખો એ કોઈ વાત અમારા ચિત્તમાં ઉતારવાની કે વિચારવાની કોઈ ક્ષમતા નથી. આવું ચિત્ત આત્મા સાથે આત્માકાર બની ગયું છે. આત્માને ચિત્ત અખંડ અને અભેદ બની ગયા છે. એનું પોતાનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. ચિત્ત વિલીન થયું છે આત્મામાં, સ્વભાવમાં. આવીએ તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય. એને પોતાનું સ્વરૂપ લીન થયું છે. આવી આત્માકારપણાથી આ તમારી વાત પણ અમારા ચિત્તમાં પ્રવેશ પામતી નથી. માટે અત્યારે કંઈ લખવું બની શકે એમ અમને ભાસતું નથી. માટે અમે તમારી ફરીથી ક્ષમા ઈચ્છીએ છીએ. એ ક્ષમા દોષને માટે, કોઈ પૂર્વકાળમાં તમારા પ્રત્યે અવિનય, અભક્તિ કે અપરાધ જેવો દોષ થયો હોય તો એની ક્ષમા, અને બીજું આજના કાળની અંદર તમારી કોઈ વાર્તા વ્યવહાર પ્રસંગે અમારા ચિત્તમાં નથી ઉતારી શકાતા કે નથી અમે વિચાર કરી શકતા, માટે પણ અમે તમારી ક્ષમા માગીએ છીએ. અને ક્ષમા માગનાર આ પત્ર સમાપ્ત કરીને કહે છે કે સહજ સ્વરૂપ અમે કેવા છીએ. નિશ્ચય સર્વે જ્ઞાનીનો આમી અત્ર સમાય, ધરી મૌનતા એમ કહે સહજ સમાધિમાં. એક આત્મસિદ્ધિ લખી ત્યારે કૃપાળુદેવ પોતે સહજ સમાધિમાં સરી પડ્યા કે બધા જ જ્ઞાનીનો નિશ્ચય કહી દીધો છે, અને અમારે તો જ્ઞાનીઓના નિશ્ચય સિવાય અમારું કંઈ કહેવાનું, અમે એ જાતમાં છીએ, અમે એમાં આવી ગયા. આ જ્ઞાનીની શ્રેણીમાં, જ્ઞાનીની પરંપરામાં અમારો સમાવેશ જ છે. સહજ સ્વરૂપ છીએ. અને આ પત્રમાં લખે છે સહજ સ્વરૂપ છીએ. કંઈ તમને અમે એક શબ્દ પણ હવે લખી શકીએ એમ નથી. સહજ સ્વરૂપમાં છીએ. પત્ર સમાપ્ત થઈ જાય છે. અદ્ભુત. આ તો પત્ર છે 25મા વર્ષની ઉંમરનો પત્ર છે. કેવી સ્થિતિ થઈ હશે, એક એક પ્રભુના દશાનું જેમ જેમ વિચાર કરીશું તેમ તેમ આપણને ખ્યાલ આવશે કે પરમાત્મા સ્વરૂપના બોધ વચનના આશરે આપણે કલ્યાણ કરવા બેઠા છીએ. આપણે પણ જો એ વચનોને આત્મસાત કરીએ, બોધિના આપણામાં પ્રગટ થાય અને સમજણના રૂપમાં પરિવર્તિત થાય તો ખૂબ કલ્યાણનું કારણ છે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. ઓમ શાંતિ.